સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 11-12-2014.
વચનામૃત સારંગપુર 15, મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી ચોથને દિવસે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ઘણો દીઠામાં આવે છે, ને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે, અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કયો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી, તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્ય આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો? કેમ છે, એ તો દેહાભિમાની છે, માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે, પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી, અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી તો ડાયો હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાભણ હતું, અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી, અને સર્વે યાદવમાં અતિશય ડાયા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા, અને તે ઉદ્ધવજી એમ બોલ્યા છે, ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો, અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો, અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે છે, અમે તમારે અર્થે કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી, અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીશ કરે અને તોછડા તોછડા વચન બોલે છે, જાણીએ હમણાં વિમુક્ત થઈ જશે એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી, અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે, અને ડાપણે કરીને યુક્તિયુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહીં, અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. એવા જેના શાસ્ત્રને વિષય વચન હોય તે ગોપીને મધ્યા જાણવી, અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં, અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે, અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં, અને માન મત્સર આદિ સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે, અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ કાળે કરે નહીં. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો, તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહીં. અને ગોપીઓ તો યથાર્થ રીતે ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એના હૈયામાં વર્તતા હતા. માટે એ ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના મહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં. અને ભગવાનને વિશે એ પંચ વિષય કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તો નથી, તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહીં. જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહીં, અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલા તૃણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહીં. તેમ જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહીં રહે ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી. માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે તે તો એમ જાણે છે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે. તો પણ તેની પ્રીતિના મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઊંચી થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 15મું જે તે થયું.
વચનામૃત સારંગપુર 16 નર નારાયણના તપનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદને વિશે જ છે જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશ જેનો, એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિ ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડા કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મમય એવું તેજ તેને વિશે સાક્ષાત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી, એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ એવી રીતે સારંગપુરનું 16મું જે તે થયું.
સ્વામીની વાતો પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 65. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે મંજીભાઈએ વાડી મધ્યે પૂછ્યું, જે ઉપાસનાની બહુ વાતો થાય છે પણ કેમ સમજાતું નથી, ત્યારે ઉત્તર કર્યો, હો જે ઉપાસના થાય છે ધર્મ પડે છે, કસર ટળે છે, પણ આપણને ખબર પડતી નથી, ને સર્વ થતા જાય છે, ને જેના માવતર સમર્થ હોય તેના છોકરાને શી ફિકર હોય, ને જેના શેઠ સમર્થ હોય તેના ગુમાસ્તાને બળ હોય. ત્યાં દ્રષ્ટાંત દીધું, જે બાટલી વાળે ગુમાસ્તાને મોજમાં 35,000 રૂપિયા આપ્યા, ને કરસનજી દેસાઈને 5,000 રૂપિયા મોજના આપ્યા. વાત 66. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે નેણને જોઈ નેણને જોઈ, એ કીર્તન બોલાવીને કહ્યું, જે ભગવાનનો આશરો થયો તેને કાંઈ સાધન કરવું બાકી રહ્યું નથી, ને બીજા અવતાર તો 5 શેર 10 શેરનો ચમક છે, ને આજ તો ચમકનો પર્વત આવ્યો છે, તે સર્વ જીવને ખેંચી લે છે. જ્ઞાનીને મતે આ લોકનો વ્યવહાર છે તે છોકરાની રમત જેવો છે, જેમ છોકરા ધૂળની લાડુ કરીને નાચ જમાડે છે તેમાં સર્વ તેવું જ છે. વાત 67. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે કોટી કલ્પ સુધી ભગવાન ભજ્યા વિના સુખ નહીં થાય, ને પ્રગટ ભગવાન છે, ને પ્રગટ વાતુ છે, ને બીજા તો ચિત્રામણના સૂરજ જેવા છે, ને સ્વામિનારાયણને ભગવાન જાણ્યા છે તેને માખણમાંથી મોવાળો ખેંચીને કાઢે એમ દેહથી જુડો પાડી દેશે, ને આ તો 16 દિવસના શ્રાદ્ધ જેવું છે. વાત 68. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે જીવનો મોક્ષ કરવા મનુષ્ય જેવા થયા છીએ, ને પ્રારબ્ધ તો ભોગવવું પડશે, ને સંગ એવો રંગ લાગશે. વાત 69. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ભગવાન અક્ષરધામમાં છે તેવાને તેવા જ આવ્યા છે, તેમાં બાળ જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્ય ભાવ નથી, ને તિરોધાન નથી, ને મનુષ્ય ભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે. વાત 70. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે અમારી તો આવરદા 22 વર્ષથી થઈ રહી છે, ને દેહ પડવાનો તો ઘાટ જ નથી, કારણ કે આવરદાથી દેહ પડવાનો હોય તો તેનો અવધિ હોય, પણ હું તો ચિરંજીવ છું, ને તમારા બધાના દેહ 5-10 વર્ષમાં પડી જશે. વાત 71. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે નથુ પટેલે વાડીમાં પૂછ્યું, જે બધેથી આસ્થા ત્રુટીને એક ઠેકાણે કેમ થાય, ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો, હો જે તેના જાણીને બધાને માનો, ને જે આપણને મળ્યા છે તેની સાથે પતિવ્રતાની ટેક રાખવી, આપણે એ બધાનું શું કામ છે, આપણે તો દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડો આવશે, બીજા નહીં આવે, ને મરીને તેના ભેગું રહેવું છે. ફરી પૂછ્યું, જે અહો અહો કેમ થતું નથી, ત્યારે ઉત્તર કર્યો, જે ચામડાની મસક પલળતી જાય તેમ તેમાં પાણી સમાતું જાય, તેમ ધીરે ધીરે થતું જાય છે. વાત 72. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે જેઠવદ 9મી ને શનિવારની અડધી રાત્રે મંજીભાઈએ પૂછ્યું, જે સત્સંગમાં મોટાઈ કોની સમજવી, ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો, જે આપણા સત્સંગમાં ઉપાસના જેને વહેલી સુલભ પ્રયાસ વિના સમજાય, ને ઘણાને ઉપાસના કરાવે તેની મોટાઈ છે. તે ઉપર વાત કરી જે પર્વતભાઈને રામાનંદ સ્વામી છતાં મહારાજના દર્શનથી સર્વોપરી નિશ્ચય થઈ ગયો, ને બીજાને ઉપાસનાનું ઠેકાણું ન હતું, તે કેટલાક ભગવાનની મૂર્તિમાં માયા સમજતા હતા, ને કેટલાક શ્રીકૃષ્ણને બીજા અવતાર સરખા સમજતા હતા, ને કેટલાક શ્રીકૃષ્ણને સર્વોપરી સમજતા હતા, ને મહારાજની વાત તો થતી જ નહીં, તેથી બરાબર સમજતા નહીં, સુખ નારદના અવતાર જેવા સમજતા હતા. પછી માંગરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને શ્રીકૃષ્ણ રૂપ દેખાણા, ને પછી અક્ષરધામની સમાધિ કરાવી, તેથી પુરુષોત્તમપણાનો નિશ્ચય એકને થયો, ને ગોપાળાનંદ સ્વામીને મહારાજના દર્શનથી જ સર્વોપરી નિશ્ચય થયો. મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજે બહુ વાતો કરીને નિશ્ચય કરાવ્યો, ને મહારાજની કરેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી સાધુ લક્ષણે સર્વ પ્રકારે મોટા છે, ને નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વ્યવહારિક મોટા છે, ને કોઈની મોટાઈ કેવી હોય તો 2-4 જણના ભેગી મોટાઈ કેવી, પણ એકલી કેવી નહીં. નિકર એ વાતમાંથી તમને દુઃખ આવશે. મુક્તાનંદ સ્વામીની કહેલી વાત કરી જે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો રહ્યો ત્યારે કહ્યું જે હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે, ને મહારાજને સર્વોપરી જાણ્યા તે પહેલા આટલું સમજાણું નહોતું. પછી પોતાની વાત કરી જે અમને મહારાજે ઘણી વાતો કરી છે તે કહેવાય એમ નથી, ને કહીએ તો પ્રાગજી તથા સામજી કહેતા ફરે. અમને કઈ ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમપણાની વાત કરી નથી, અમે તો અમારી મેળે જ સમજેલા છીએ. તે હું તથા જ્ઞાનાનંદ સ્વામી તથા વિશુદ્ધાત્માનંદ સ્વામી તથા બાળમુકુંદાનંદ સ્વામી એ 4 મળીને એકાંતે વાતો કરતા, ને ભૂત નહીં વળગ્યામાં મહારાજે એક પોતાને ગણ્યા, ને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી એ 2ને ગણ્યા, ને બીજાને તો ગણ્યા જ નહીં, પણ કૃપાનંદ સ્વામી બહુ મોટા હતા. પછી વાત કરી જે છાવણીમાં રઘુવીરજી મહારાજને પુરુષોત્તમપણાની વાત સમજાવી, પછી ભાઈ આત્માનંદ સ્વામીને સમજાવી, મુનિ બાવાને સમજાવી, કરુણાશંકરને સમજાવી, એ વગેરે ઘણાકની વાતો કરી. માટે તમે વાતો કરો તે ધીરે ધીરે વચનામૃતની શાખ લાવીને વાત કરજો, ને નિશ્ચયની વાત કાળજુ તૂટ્યા જેવી છે, માટે ધીરે ધીરે કરવી. ત્યાર પછી ઉભા થઈને કહ્યું જે તમો સર્વે આ મેં કહ્યું તેમ સમજજો, ને તેમ જ વાત કરજો, અને એમ સમજવું જે જેને ઉપાસના તરત સમજાઈ ગઈ ને ઘણાને સમજાવી એ સર્વથી મોટા છે. વાત 73 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેઠ વદ દસમને દિવસે સવારમાં સભામાં વાત કરી જે આપણી ઉપાસનાથી મોટાય છે, ને ધર્મમાંથી લડથડે કે બીજા સાધનમાંથી લડથડે, પણ ઉપાસના દ્રઢ હોય તો જીવ લડથડે નહીં, તે ઉપર વાત કરી જે ઇન્દ્રને 4 બ્રહ્મત્યા થઈ હતી, પણ નારદજીના કયાથી પ્રગટ વામનજીની ઉપાસનાના બળથી ટળી ગઈ. બીજી વાત કરી જે પાંડવ છાના રહેતા હતા, ને વૈરાટ રાજાની સાથે કૌરવ યુદ્ધ કરવા આવ્યા, તે યુદ્ધમાં અર્જુને બાણ મૂકી બધા લશ્કરને ચાંડલા કર્યા, તેથી અર્જુનને ઓળખ્યા. તેમ આઈ પણ એમ ઓળખવું જોઈએ જેનાથી ઘણા માણસને ઉપાસનાની દ્રઢતા થઈ અને પંચ વિષયનો અભાવ થયો તેને મોટા સમજવા. વાત 74 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે ગોપાળ સ્વામી બહુ વાત કરતા તેથી મારે હેત હતું. વાત 75 સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બહારના અગ્નિથી બળતી નથી, પ્રલય કાળના અગ્નિથી બળતી નથી. જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતા નથી, પાછા ઉગે છે, ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઉગે નહીં. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી, પણ જ્ઞાનરૂપી અગ્નિથી બળે છે. તે જ્ઞાનરૂપી અગ્નિ તે શું છે? ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા. તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થતો નથી, ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે તે ઉપર સુખમુનિની કહેલી વાત કરી જે આજ્ઞા પાળે છે એટલી વાસના બળે છે, ને આજ્ઞામાં તો નિયમ આવ્યા પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળવાથી વાસના બળે. એ આજ્ઞા કઈ? તો નિજાત્માનંદ બ્રહ્મરૂપમ. એ આજ્ઞા પડે તો કારણ દેહનો નાશ થાય છે, પણ શિક્ષાપત્રી બરાબર પડતી નથી એટલી ખોટ છે ને તેટલું દુઃખ છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 10. અક્ષર બ્રહ્મ. પત્ર લખવાનું બીજું કારણ કહીએ છીએ, ત્રણ દેહ, સ્થૂળ, સૂક્ષ્મને કારણ, તથા ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ. તેનાથી પર આત્મારૂપ પોતાને માનીને ભજન કરવાવાળાનો જીવ શુદ્ધ જાણવો. દેહ અને જીવનો ગુણ એક સમજે છે ત્યાં સુધી દુઃખનો પાર આવતો નથી. જીવને વળગેલો દેહભાવ છૂટે અને દિવ્યભાવ, બ્રહ્મભાવ કેળવાય એવો વિચાર અમે રાત દિવસ કરીએ છીએ. અક્ષરભાવ પામ્યા વિના અક્ષરધામમાં ગતિ ક્યારેય થતી નથી. ભગવાનને જેમ દિવ્ય માનતા જશો તેમ મતિ દિવ્ય થતી જશે. શ્રી હરિએ પત્ર લખાવ્યો જેમાં ઉત્તમ ભક્તની ઓળખ આપતા લખ્યું, જે ભક્ત ત્રણ દેહ ત્રણ અવસ્થાથી પર વર્તે, દેહને અસત્ય માને, આત્માને સત્ય માને, પોતાના આત્માને દેહથી પૃથક બ્રહ્મરૂપ જાણે ને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમનો જોગ ઉપાસના કરે એવા ભક્તને વિવેકી ને સમર્થ જાણવો. હરિભક્ત વિવેકી જીતને ભયે સમર્થ જો જેહ, અસત માનત હિ દેહ કું જીય માનત સત તેહ. પરબ્રહ્મ ભગવાન કે જોગ કરી કે જોવું, બ્રહ્મરૂપ જાને જીય કું પૃથક તન દેખ હિ સોવું. પત્રમાં શ્રીહરિ કહે, હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું એવો અહંકાર ઉત્તમ ભક્તને હોય છે. આવો ભક્ત અક્ષરરૂપ થયો હોય ગોલોકથી પર એવું અક્ષરધામ છે તેને પામે છે. આવત હે અહંકાર હિ એસા, મેં હું બ્રહ્મ સ્વરૂપ તૈસા. ગોલોક સે પર અક્ષરધામા, એસે ભક્ત રહત તે હિ ઠામા. શ્રીહરિએ ધર્મપુરના રાણી કુશળ કુંવરબાને કહ્યું, પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધીના લોકના ભોગ માયામય છે ને 10-10 ગણા અધિક છે. પ્રકૃતિ પુરુષથી પર અપાર અક્ષરધામ છે જેને તુલ્ય કોઈ સ્થાનક નથી. બીજા સ્થાનક માત્રના સુખ અક્ષરધામની આગળ દુઃખ અને ભયથી યુક્ત છે. જે ભગવાનનો ભક્ત થાય છે તે અક્ષરધામ સિવાય બીજા કોઈ લોકના સુખમાં આસક્ત થતો નથી. જે આસક્ત થાય છે, મોહાય છે, તે માયાના ભક્ત છે. ગઢપુરમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે વાત કરતા કહ્યું, ભગવાનના સંબંધ વગર કોઈ બ્રહ્મ થઈ શકતું નથી. જે સાચા બ્રહ્મ છે તે ભગવાન મળ્યા હોય તો પણ દેહની સ્મૃતિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સાધનનો ત્યાગ કરતા નથી. ભગવાનની ઉપાસના કરીને જીવ બ્રહ્મ થાય છે. ઉપાસના અને ભગવાનને પ્રસન્ન કરવાના સાધન વગર બ્રહ્મ થવું અસંભવ છે. જે સાચા બ્રહ્મ છે તે ભગવાનનું ધ્યાન, વંદન, પૂજન, ભગવાનનો જન્મોત્સવ, એકાદશી આદિક વ્રત તથા ભગવાન સંબંધી તીર્થવ્રતાદિક વિધિવત કરતા રહે છે. વળી જે સાચો બ્રહ્મરૂપ થયો છે તેના અંતરમાં કોઈ પ્રપંચ હોતો નથી. દેહના અંત સુધી માન અને અધર્મથી ડરતો રહે છે. વિષય વ્યસનનો ત્યાગ કરીને ભગવાનમાં અનુરાગ રાખે છે અને એમ સમજે છે જે ભગવાન અને ભગવાનનું ધામ આત્યંતિક પ્રલયમાં પણ નાશ પામતું નથી. પ્રકૃતિ સંબંધી કાર્ય પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એ ભગવાનની લીલા છે. એમના ચરિત્રોને મહિમાનો કોઈ પાર પામતું નથી. ગઢપુરમાં શ્રીહરિ કહે, જે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે છે તે જ સાચા બ્રહ્મ છે, તે વિના તો બ્રહ્મદ્રોહી છે. બ્રહ્મ હોય કે જેહ, પરબ્રહ્મ તાકી સેવ કરત, સાચે બ્રહ્મ હિ તેહ, તાબિન બ્રહ્મદ્રોહી હોત.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 26/12/1981 ઓભરાટ, બપોરે 12 વાગે ગોષ્ઠી, પરમ પૂજ્ય સ્વામીશ્રી.
શ્રીમદ સદગુણ શાલિનમ ચિતજી દિવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ હેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાદિ ગીતમ વિભુમ તન્મૂલાક્ષર યુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. સભાસર્વ પૂજ્ય કાકા કોઠારી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, શાસ્ત્રી સ્વામી, સંત મંડળ, સનતભાઈ, મનભાઈ ગાંધી, અત્રેનો સમગ્ર મુક્ત સમાજ, આ 10 મિનિટમાં એક રહસ્યને ઘૂંટી લઈએ. સર્વક્તાઓએ એની રીતે ખૂબ સરસ વાત કરી. સનતભાઈ એક બે રહસ્યની, ગુપ સ્નેહની, સાચા સ્નેહની ગુપ સૂજ આપી. જે અહમ છે એ વિક્ષેપ ઉભો કરે છે એવી કોઈ વાત અમને સહજ કરી. ખૂબ સાચા સરસ સુંદર સરસ જીવનની કોઈ વાતચીત કરી. એક વાત બહુ સ્પષ્ટપણે માનવાની છે કે 1950 નો જે સંસ્કાર ઉઠતા 1960 માં રહ્યા 1960 માં જે સંસ્કાર હતા એ 70 માં રહ્યા 70 માં જે સંસ્કાર હતા 80 માં રહ્યા હવે શું થશે વિચારવા. નો ડાઉટ વિજ્ઞાન ખૂબ વિકાસને પામી રહ્યું છે. વિજ્ઞાનની સાથોસાથ બુદ્ધિના વિકાસની સાથોસાથ માનવીના દિલમાં બાવળિયાના ઘટાવ ગયા છે. રામાયણ ને મહાભારત ની વાતો તો સૌ જાણે છે. શેક્સપિયર ને બર્નાર્ડ રસેલ, રાયસ ને પેગંબર, શંકરાચાર્ય ને વલ્લભાચાર્ય, એ રહસ્યોની સૌને ખબર છે. માનવ જીવનમાં સાકાર કરવા માટે કોને સુખી નથી થવું, કોને દુઃખી રહેવું છે? સુખી તો સૌને જવું છે, થવું છે, તો ટેકનિક ની ખબર નથી. દરેક વ્યક્તિ અહમ પર જીવે છે. અમેરિકાના એક વૈજ્ઞાનિકે સરસ વાત કરી કે દુનિયામાં વધારે વધારે ખતરનાક ચીજ એક જ છે, એટમ બોમ્બ બી નહીં, કોઈ બી ચીજ નહીં. એ ખાલી લીટીની કોઈ કિંમત નથી, પણ લીટી ઉપર છે ટપકું કોઈ અને ખતરનાક ચીજ કે નાખી એ છે આય. એનાથી સૃષ્ટિનો સત્યાનાશ બનાવ્યો. એટલે સનતભાઈ વિસ્ફોટથી એક બહુ સારી રીતે વાતને સમજાવી. સિંહજી મહારાજનું એ રહસ્ય જ્ઞાન બહુ સ્પષ્ટપણે આપણને સમજાવે છે. અહમનું વિસર્જન જેનું વિસર્જન થયું હોય એ જેના સંકલ્પિત સત્ય છે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.